એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર સાથેની આ ખાસ વાતચીતમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને એના કેન્દ્રવર્તી પાત્રની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, જેણે 20મી સદીના અમેરિકા પર અને ખાસ કરીને ન્યૂયોર્ક શહેર પર એક એવી છાપ છોડી છે જેને ભૂલી ન શકાય. પુસ્તક છે રોબર્ટ કેરોનું અદ્ભુત કાર્ય, ધ પાવર બ્રોકર.
હા, અને આ પુસ્તકના મુખ્ય પાત્ર, કદાચ નાયક કહીએ કે પ્રતિનાયક, એ છે રોબર્ટ મોસેસ. એક બહુ જ અસામાન્ય વ્યક્તિ, જેમણે, તમે જુઓ, આખી જિંદગીમાં કોઈ ચૂંટણી નથી લડી, કોઈ ચૂંટાયાનું પદ નથી સંભાળ્યું.
ખરેખર ચૂંટાયા વગર?
હા, છતાં પણ ન્યૂયોર્ક શહેર અને રાજ્યના ઇતિહાસમાં કદાચ સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા. એમની આખી વાર્તા જ સત્તા, મહત્વાકાંક્ષા અને લોકશાહીનું સ્વરૂપ શું છે એના પર મોટા સવાલો ઊભા કરે છે.
બરાબર, અને પુસ્તકનો મુખ્ય વિચાર પણ એ જ છે ને, કે જે સત્તા ચૂંટાયેલી નથી, જે કોઈના પ્રત્યે સીધી જવાબદાર નથી, એ ક્યારેક પરંપરાગત રાજકારણ કરતાં પણ વધુ તાકાતવર અને કદાચ વધુ જોખમી પણ સાબિત થઈ શકે છે.
બિલકુલ, મોસેસની આખી જિંદગી એનું ઉદાહરણ છે. કેવી રીતે એક માણસ લોકશાહીની જે દેખરેખ હોય એનાથી લગભગ દૂર રહીને આખા સમાજને બદલી શકે છે અને કેટલી બધી સત્તા પોતાના હાથમાં ભેગી કરી શકે છે.
અને એટલે જ મને લાગે છે કે આ વાર્તા આજે પણ એટલી જ મહત્વની છે. શહેરોનો વિકાસ કેવી રીતે થાય, સત્તાનું અસલી સ્વરૂપ શું, જાહેર જવાબદારી કોની, લોકશાહીની મર્યાદાઓ શું, આ બધા મૂળભૂત પ્રશ્નો એમાં છે.
સાચી વાત. મોસેસે ન્યૂયોર્કનું આખું ભૌતિક ચિત્ર બદલી નાખ્યું. મોટા મોટા હાઈવે, પુલ, પાર્ક, ઘણું બધું બનાવ્યું. પણ એની પાછળ સમાજે જે કિંમત ચૂકવી એ પણ જોવું પડે. એટલે એમની કહાણી એક ચેતવણી જેવી પણ છે કે ભાઈ, નિષ્ણાતોના હાથમાં બહુ સત્તા આવી જાય અને લોકતાંત્રિક અંકુશ ન રહે તો શું થાય.
ચાલો તો પછી રોબર્ટ મોસેસના જીવનમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એમના ઘડતરના વર્ષોથી. એમનો ઉછેર તો ખૂબ સારા શ્રીમંત પરિવારમાં થયેલો, નહીં? જર્મન યહૂદી ઇમિગ્રન્ટ માતા પિતા.
હા, એમનો ઉછેર ઘણો વિશેષાધિકૃત કહી શકાય. પૈસે ટકે સુખી પરિવાર. શિક્ષણ અને જાહેર સેવા પર ઘણો ભાર હતો એમના ઘરમાં. યેલ અને ઓક્સફર્ડ જેવી દુનિયાની ટોપની યુનિવર્સિટીમાં ભણ્યા. અને ત્યાં જ શું કહેવાય, એમનામાં એક પ્રકારનો બૌદ્ધિક અહંકાર પણ વિકસ્યો. સાથે સાથે સમાજ સુધારવાનો આદર્શવાદ પણ હતો. એક રસપ્રદ વાત એ પણ છે કે એમને યુવાનીમાં યહૂદી હોવાને કારણે ભેદભાવનો અનુભવ થયેલો અને પરિવાર તરફથી પણ સિદ્ધિ મેળવવાનું દબાણ હતું. એટલે કદાચ જાહેર સેવામાં કંઈક મોટું કરીને પોતાની જાતને સાબિત કરવાની એક તીવ્ર ઈચ્છા એમનામાં હતી.
એટલે શરૂઆત તો એકદમ ઉત્સાહી, આદર્શવાદી સુધારક તરીકે કરી. એ વખતે પ્રોગ્રેસિવ યુગ ચાલતો હતો, એટલે કે સરકારી ભ્રષ્ટાચાર ઓછો કરવો, વહીવટ સુધારવો, એ બધા પર જોર હતું. એમણે ન્યૂયોર્કની સ્થાનિક સરકારમાં સુધારા લાવવાનો પ્રયત્ન કર્યો, પણ શું થયું એનું?
ના, ત્યાં જ એમને પહેલો ઝટકો લાગ્યો, રાજકીય વાસ્તવિકતાનો કડવો અનુભવ. એમણે સરકારી નોકરશાહીમાં, એટલે કે સિવિલ સર્વિસમાં, મેરિટના આધારે, યોગ્યતાના આધારે સુધારા લાવવા પ્રયાસ કર્યો. એમના વિચારો કદાચ સારા હતા, પણ રાજકારણના જે દાવપેચ હોય છે,
હા, એમાં માર ખાઈ ગયા.
બરાબર. અને બીજું, એ સમાધાન કરવા બહુ તૈયાર નહોતા. પોતાના વિચારો માટે બહુ જડ હતા, એટલે નિષ્ફળ ગયા. પણ આ હાર એમના માટે બહુ મોટી શીખ બની, એક ટર્નિંગ પોઈન્ટ.
ટર્નિંગ પોઈન્ટ કઈ રીતે?
એમને સમજાઈ ગયું કે ખાલી સારા વિચારો, તર્ક અને આદર્શવાદથી કામ નથી ચાલતું. જો ખરેખર કંઈ બદલવું હોય તો સત્તાના અસલી લેવલ ક્યાં છે, રાજકીય કનેક્શન, કાયદાની બારીકીઓ, પૈસા ક્યાંથી આવે, એ બધું સમજવું પડે અને એના પર કાબૂ મેળવવો પડે. એમનો જે કડક અને થોડો તિરસ્કાર ભર્યો સ્વભાવ હતો એના લીધે સાથીઓ પણ ગુમાવ્યા. એટલે આ હાર પછી એ પેલા નિષ્કપટ આદર્શવાદીમાંથી એકદમ ગણતરીબાજ, ક્યારેક કઠોર કહી શકાય એવા રાજકીય ખેલાડી બની ગયા.
ઓકે, તો પછી આ અસલી સૂત્રો એમને ક્યાંથી મળ્યા? સત્તા મેળવવાનો રસ્તો કેવી રીતે મળ્યો?
એની ચાવી એમને મળી ગવર્નર અલ સ્મિથ સાથે કામ કરતી વખતે. સ્મિથ બહુ અનુભવી રાજકારણી હતા. એમની પાસેથી મોસેસ કાયદા કેવી રીતે બને, એમાં શું ધ્યાન રાખવું પડે, એ બધું શીખ્યા. અને સૌથી અગત્યની વસ્તુ જે શીખ્યા એ હતી પબ્લિક ઓથોરિટી.
પબ્લિક ઓથોરિટી એટલે?
એટલે કે જાહેર સત્તામંડળ. આ એવી સ્વાયત્ત સંસ્થાઓ હતી જે કાયદા દ્વારા જ બનાવવામાં આવતી. એ પોતાની રીતે બોન્ડ બહાર પાડીને પૈસા ઊભા કરી શકતી, ટોલ જેવી આવક મેળવી શકતી, અને મુખ્ય વાત એ કે ચૂંટાયેલા નેતાઓ અને દર વર્ષે બજેટ પાસ કરાવવાની ઝંઝટમાંથી ઘણી હદે મુક્ત હતી.
અચ્છા, આ તો સત્તા મેળવવાનો એક નવો જ રસ્તો કહેવાય.
બિલકુલ. અને લોંગ આઇલેન્ડ સ્ટેટ પાર્ક કમિશનની સ્થાપના એ આ મોડેલનો પહેલો સફળ પ્રયોગ હતો. આના દ્વારા મોસેસે લોંગ આઇલેન્ડ પર ઘણા પાર્ક અને રસ્તા બનાવ્યા, અને આ એટલું સફળ રહ્યું ને કે આ જ મોડેલ એમની આખી કારકિર્દીની ઓળખ બની ગયું. એક એવું હથિયાર જેનાથી એમણે પાર વગરની શક્તિ મેળવી અને દાયકાઓ સુધી ટકાવી રાખી. આને આપણે એમની કારકિર્દીનો બીજો મોટો વળાંક કહી શકીએ. સત્તાના એક નવા, લગભગ અદૃશ્ય સ્વરૂપ પર માસ્ટરી મેળવી.
અને આ પબ્લિક ઓથોરિટીવાળા મોડેલથી જેમણે ન્યૂયોર્કનો આખો નકશો બદલી નાખ્યો. કેટકેટલું કામ કર્યું. પાર્ક, બીચ, હાઈવે, બ્રિજ, લાંબી લિસ્ટ છે.
સાચી વાત છે. સિદ્ધિઓ તો જબરદસ્ત હતી. જેમ કે લોંગ આઇલેન્ડને સામાન્ય લોકો માટે ખુલ્લું મૂક્યું, જોન્સ બીચ જેવા શાનદાર દરિયા કિનારા બનાવ્યા, મોટા પાર્ક બનાવ્યા. એમાં એમની વિઝન દેખાય, કામ કરવાની ક્ષમતા દેખાય, પણ
એની પાછળની રીતો એ વિવાદાસ્પદ હતી.
હા, ઘણીવાર ખાનગી જમીનો લઈ લેવી, જે વિરોધ કરે એને દબાવી દેવા, અને ક્યારેક તો તમે માનશો નહીં, ડિઝાઇન દ્વારા જ સામાજિક ભેદભાવ કરવો.
ડિઝાઇન દ્વારા ભેદભાવ મતલબ એ કેવી રીતે?
એનું એક જાણીતું ઉદાહરણ છે. જોન્સ બીચ તરફ જે પાર્કવે જાય છે એના પરના પુલ, મોસેસે જાણી જોઈને એ પુલની ઊંચાઈ ઓછી રખાવી.
ઓછી ઊંચાઈ શા માટે?
જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો, જેમાં મોટે ભાગે ગરીબ અને અશ્વેત લોકો મુસાફરી કરતા, એ પુલ નીચેથી પસાર જ ન થઈ શકે અને બીચ સુધી પહોંચી ન શકે. એટલે કે સુંદર જાહેર જગ્યા બની, પણ એ બધા માટે નહોતી.
બાપરે, આ તો ખરેખર ચોંકાવનારું છે. અને હાઈવે બનાવવામાં પણ આવું જ કંઈ?
હા, હાઈવે બનાવવામાં તો એમ અમેરિકાના ઇતિહાસના સૌથી પ્રભાવશાળી માણસ બની ગયા. પૈસા ઊભા કરવાની નવી રીતો, બાંધકામની નવી ટેકનોલોજી, રાજકીય દાવપેચ, આ બધાથી એમણે હાઈવે, બ્રિજ, ટનલનું એક આખું સામ્રાજ્ય ઊભું કરી દીધું. ન્યૂયોર્ક અને આસપાસના વિસ્તારને ગાડીઓ માટે તૈયાર કરવામાં એમનો બહુ મોટો હાથ છે. પણ આ પ્રગતિની ભારે કિંમત પણ ચૂકવાઈ.
કેવી કિંમત?
જે જૂના વસેલા વિસ્તારો હતા, પડોશ હતા, એનો નાશ થયો. હજારો કુટુંબોને પોતાના ઘર છોડવા પડ્યા, અને મોટાભાગે આનો ભોગ ગરીબ અને લઘુમતી સમુદાયના લોકો બન્યા. પબ્લિક ટ્રાન્સપોર્ટની અવગણના કરીને બધું ધ્યાન કાર પર આપ્યું. એના લાંબા ગાળાના ખરાબ પરિણામો આજે પણ ન્યૂયોર્ક ભોગવી રહ્યું છે, અને એમના નિર્ણયોમાં વંશીય ભેદભાવ પણ દેખાતો હતો.
આનું કોઈ મોટું ઉદાહરણ આપી શકશો?
ક્રોસ બ્રોન્ક્સ એક્સપ્રેસવે. આ પ્રોજેક્ટ તો મોસેસની કાર્યપદ્ધતિ અને એની અસરનું સૌથી દુઃખદ પ્રતીક છે. આ હાઈવે બનાવવા માટે બીજા રસ્તા હતા જેનાથી ઓછું નુકસાન થાત, પણ મોસેસે જાણી જોઈને એક સારો, જીવંત, મધ્યમવર્ગીય વિસ્તાર ઇસ્ટ ટ્રેમોન્ટ એની બરાબર વચમાંથી હાઈવે કાઢવાનો નિર્ણય લીધો.
એટલે
હજારો લોકો બેઘર થયા, આખો સમુદાય વેરવિખેર થઈ ગયો. આ ઘટના બતાવે છે કે એ પોતાની સત્તાના નશામાં કેટલા આગળ વધી ગયા હતા અને પોતાની યોજના માટે કેટલી નિર્દયતા દાખવી શકતા હતા. આને આપણે એમની કારકિર્દીનો ત્રીજો અને સૌથી વિવાદાસ્પદ વળાંક કહી શકીએ. આના પછી એમની છબી ખરડાવા લાગી અને શહેરી વિકાસના આવા પ્રોજેક્ટ સામે વિરોધ વધવા લાગ્યો.
અને પેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ જે એમણે બનાવ્યા એમાં પણ કંઈક આવી જ વાત હતી.
હા, ઝૂંપડપટ્ટી હટાવવાના નામે એમણે ઘણા જૂના પણ જીવંત સમુદાયો તોડી પાડ્યા અને એની જગ્યાએ મોટા, ઊંચા, એક સરખા દેખાતા મકાનોવાળા હાઉસિંગ પ્રોજેક્ટ બનાવ્યા. પણ આ પ્રોજેક્ટ ઘડીવાર ગરીબી અને બીજી સામાજિક સમસ્યાઓના ગઢ બની ગયા. આ નિર્ણયો પાછળ પણ એમના પોતાના જે પૂર્વગ્રહો હતા વંશ અને વર્ગ બાબતે એ સ્પષ્ટ દેખાય છે. એની અસર ન્યૂયોર્કના સમાજ પર બહુ જ ઊંડી પડી છે.
પણ આટલી બધી સત્તા, આટલો બધો પ્રભાવ, આ બધું આવતું ક્યાંથી હતું? મુખ્ય સ્ત્રોત શું હતો?
એમની સત્તાનો મુખ્ય અને ક્યારેય ન ખૂટે એવો સ્ત્રોત હતો ટ્રિબોરો બ્રિજ ઓથોરિટી. આ ઓથોરિટી ન્યૂયોર્કના અમુક મુખ્ય બ્રિજ અને ટનલ ચલાવતી હતી, અને એમાંથી જે ટોલની જંગી આવક થતી હતી કે ન્યૂયોર્કના મેયર અને ગવર્નર પણ એમના પર આધાર રાખતા થઈ ગયા. એ સાચા અર્થમાં પાવર બ્રોકર બની ગયા હતા.
આટલું બધું કામ, આટલા બધા વિવાદો, આખરે રોબર્ટ મોસેસ માનતા શું હતા? એમની ફિલોસોફી શું હતી? શું ચલાવતું હતું એમને?
મોસેસ મૂળભૂત રીતે એમ માનતા
કે જે નિષ્ણાતો છે, જે ટેકનોક્રેટ છે, એમનું જ્ઞાન અને એમની કાર્યક્ષમતા એ લોકશાહી પ્રક્રિયા કરતાં વધુ મહત્ત્વના છે. એ માનતા કે મોટા કામ કરવા માટે, પ્રગતિ કરવા માટે કડક અને અપ્રિય રસ્તા અપનાવવા પડે એ વાજબી છે. એમનું એક પ્રખ્યાત વાક્ય હતું, તમે ઈંડા તોડ્યા વિના ઓમલેટ ન બનાવી શકો.
પણ મુશ્કેલી એ હતી કે એમના માટે ઈંડા ઘણીવાર જીવતા જાગતા માણસો અને એમના સમુદાયો હતા, નહીં?
બરાબર. એમની નજરમાં એમની પોતાની જે વિઝન હતી, જે મોટાભાગે કોન્ક્રીટ, સ્ટીલ અને ગાડીઓની બનેલી હતી, એ સામાન્ય લોકોના જીવન, એમની જરૂરિયાતો, એમની લાગણીઓ કરતાં વધારે મહત્ત્વની હતી. કદાચ શરૂઆત સારા ઈરાદાથી થઈ હશે, પણ સત્તા જેમ જેમ વધતી ગઈ એમ એનો નશો ચડતો ગયો અને પેલો આદર્શવાદ ક્યાંક ખોવાઈ ગયો.
એટલે એમને લોકશાહી પ્રક્રિયા પસંદ નહોતી?
જરાય નહીં. લોકો સાથે ચર્ચા કરવી, જનસુનાવણી કરવી, ચૂંટાયેલા નેતાઓની સલાહ લેવી, આ બધું એમને સમયનો બગાડ અને વિકાસમાં અડચણ લાગતું હતું. એ દૃઢપણે માનતા કે એમના જેવા નિષ્ણાતો જ જાણે છે કે લોકો માટે શું સારું છે. અને આ વિચારધારામાં આપણે જોયું એમ ઊંડા વંશીય અને વર્ગીય પૂર્વગ્રહો પણ ભળેલા હતા, જેમના કામમાં દેખાયા.
આપણે એમની કારકિર્દીના ત્રણ મુખ્ય વળાંકોની વાત કરી. પહેલી સિવિલ સર્વિસ સુધારણામાં નિષ્ફળતા, પછી પબ્લિક ઓથોરિટી પર પકડ અને છેલ્લે ક્રોસ બ્રોન્ક્સ એક્સપ્રેસ વેનું નિર્માણ. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે હતા?
હા, આ ત્રણેય વળાંક એક સાંકળ જેવા છે, જે મોસેસના પાત્ર અને એમની સત્તાના વિકાસને દર્શાવે છે. પહેલી નિષ્ફળતા, સિવિલ સર્વિસ એમને શીખવી ગઈ કે આદર્શવાદથી કંઈ નહીં વળે, અસલી સત્તા જોઈએ. બીજા વળાંકે પબ્લિક ઓથોરિટી એમને એ સત્તા મેળવવાનું એક અદ્ભુત અને લોકશાહીના અંકુશથી લગભગ પર એવું સાધન આપ્યું.
અને ત્રીજો વળાંક?
અને ત્રીજા વળાંકે ક્રોસ બ્રોન્ક્સ બતાવ્યું કે આ બેલગામ સત્તાનો ઉપયોગ એ કેટલી હદે નિર્દયતાથી, માનવીય સંવેદનાને બાજુ પર મૂકીને પોતાની યોજના પૂરી કરવા માટે કરી શકતા હતા. એટલે દરેક વળાંક પાછલા અનુભવ પર બન્યો અને એમને વધુ શક્તિશાળી અને કદાચ વધુ કઠોર બનાવતો ગયો.
રોબર્ટ મોસેસના આખા જીવન અને કામ પરથી આપણે શું શીખી શકીએ? આજના સમય માટે એમાંથી શું બોધપાઠ મળે?
એક બહુ મોટો બોધપાઠ તો સત્તાના સ્વરૂપ વિશે જ છે. સામાન્ય રીતે કહેવાય છે કે સત્તા ભ્રષ્ટ કરે છે, પણ રોબર્ટ કેરોનું પુસ્તક જાણે એમ કહે છે કે કદાચ સત્તા ભ્રષ્ટ નથી કરતી, પણ વ્યક્તિનો અસલી સ્વભાવ બહાર લાવે છે. મોસેસના કિસ્સામાં અમાપ સત્તાએ એમની મહત્વાકાંક્ષા, એમના અહંકાર અને કદાચ લોકો પ્રત્યે સહાનુભૂતિના અભાવને વધુ ઉજાગર કર્યા. આ અમર્યાદિત મહત્વાકાંક્ષા કેટલી જોખમી હોઈ શકે એ બતાવે છે.
અને પેલી મોટી મોટી યોજનાઓ અને સામાન્ય માણસનું જીવન, એ બે વચ્ચેનો જે સંઘર્ષ હંમેશા રહે છે એ પણ દેખાય છે. મોસેસના પુલ અને હાઈવે આજે પણ ઊભા છે, ભવ્ય લાગે છે, પણ એના પાયામાં કેટલાય લોકોના ઘર તૂટ્યાની, સમુદાયો વિખેરાયાની વાર્તાઓ છે.
ચોક્કસ. અને એ આપણને યાદ અપાવે છે કે નિષ્ણાતો ભલે ગમે તેટલા હોશિયાર હોય, એમના પર પણ લોકતાંત્રિક દેખરેખ જરૂરી છે. મોસેસ એન્જિનિયરિંગ અને વહીવટના માસ્ટર હતા, એમાં શંકા નથી, પણ જ્યારે નિષ્ણાતતા જવાબદારી વગરની બની જાય છે ત્યારે એ ખતરનાક બની શકે છે. ટેકનિકલ જાણકારી ધરાવતા લોકોના નિર્ણયો પણ નૈતિકતા અને લોકોના હિતની કસોટી પર તો ચકાસાવ જ જોઈએ.
અને આપણે એ પણ જોયું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રસ્તા, પુલ, પાર્ક, એ ક્યારેય ખાલી ભૌતિક બાંધકામ નથી હોતું. એ સમાજને ઘડે છે, લોકોના સંબંધ પર અસર કરે છે અને અસમાનતા ઘટાડી પણ શકે છે અને વધારી પણ શકે છે. મોસેસના કિસ્સામાં તો એમના ઘણા નિર્ણયોએ ન્યૂયોર્કમાં પેઢીઓ સુધી ચાલે એવી સામાજિક અને આર્થિક તિરાડો ઊભી કરી દીધી.
બરાબર. અને આ બધા જ મુદ્દાઓ આજે પણ એટલા જ મહત્વના છે. શહેરોનો વિકાસ કેવી રીતે કરવો, નેતાગીરીમાં નૈતિકતાનું સુસ્થાન, વિકાસના નિર્ણયોમાં સામાન્ય નાગરિકોનો અવાજ કેટલો સંભળાવો જોઈએ, મોસેસની વાર્તા આપણને પૂછવા મજબૂર કરે છે કે આપણે પ્રગતિ કહીશું કોણે? શું એ ખાલી મોટા બાંધકામોમાં જ છે કે પછી એમાં સામાજિક ન્યાય, સમાનતા અને માણસાઈ પણ હોવા જોઈએ?
આટલી ઊંડી ચર્ચા પછી ચાલો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢીએ. સૌથી પહેલી, એક ભાવનાત્મક અંતરદૃષ્ટિ.
મને લાગે છે કે સૌથી મજબૂત ભાવનાત્મક બોધે છે કે જ્યારે સત્તા અને મહત્વાકાંક્ષા માણસાઈ ગુમાવી દે છે ત્યારે એની બહુ મોટી અને દુઃખદ કિંમત ચૂકવવી પડે છે. મોસેસના મોટા મોટા કામોની ચમક પાછળ કેટલાય પરિવારોની વેદના, અને તૂટેલા સમુદાયોની યાદો છે. એક આદર્શવાદી યુવાન કેવી રીતે ધીમે ધીમે એક કઠોર, લગભગ બધું જ કરી શકનાર શાસક બની જાય એ સત્તાના માનવીય ચહેરા પર એક ગંભીર સવાલ છે.
અને બૌદ્ધિક દ્રષ્ટિએ સૌથી મહત્વનું શું શીખવા મળ્યું?
બૌદ્ધિક રીતે મને લાગે છે બે મુખ્ય વાતો છે. પહેલી, પેલું પબ્લિક ઓથોરિટીનું મોડલ. લોકશાહીના સીધા નિયંત્રણની બહાર રહીને અપાર સત્તા ભોગવવાનું એક હોશિયારીભર્યું પણ ખૂબ જ જોખમી તંત્ર. અને બીજું, એ સમજ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતે સામાજિક ઇજનેરિંગનું, એટલે કે સમાજને પોતાની રીતે ઘડવાનું અને ક્યારેક ભેદભાવ કરવાનું સાધન બની શકે છે. રસ્તા ક્યાં બને, પુલ કેવા બને, પાર્ક ક્યાં હોય, એનાથી પણ નક્કી થાય છે કે સમાજમાં કોને ફાયદો થશે અને કોણ પાછળ રહી જશે.
અને અંતે આખી વાતચીતમાંથી એક સાર્વદેશિક બોધ, જે બધાને લાગુ પડે એવો, શું કહી શકાય?
સાર્વદેશિક બોધ એ છે કે નિષ્ણાતતા અને કાર્યક્ષમતા જરૂરી છે, પણ એ ક્યારેય લોકશાહી મૂલ્યો અને માનવીય ગરિમાના ભોગે ન હોવી જોઈએ. અને આવું ન થાય એ જોવાની જવાબદારી નાગરિકોની સતર્કતા અને લોકતાંત્રિક સંસ્થાઓની મજબૂતાઈ પર છે. અંત હંમેશા સાધનોને યોગ્ય નથી ઠેરવતો, ખાસ કરીને જ્યારે સાધનોમાં લોકોના જીવન અને એમના સમુદાયોનો ભોગ લેવાતો હોય. મોસેઝની વાર્તા યાદ અપાવે છે કે લોકશાહી ખાલી મત આપવા પૂરતી નથી, એ સત્તા પર સતત નજર રાખવાની અને એને જવાબદાર બનાવવાની એક સતત ચાલતી પ્રક્રિયા છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.